એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયાની વાત કરવાના છીએ જે એક જૂના કબાટના દરવાજા પાછળ છુપાયેલી છે. સીએસ લુઇસની અમર કૃતિ ધ લાયન, ધ વિચ એન્ડ ધ વોર્ડરોબ.
બિલકુલ, ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા શ્રેણીનો એક ખૂબ જ મહત્વનો ભાગ.
પણ મારો સવાલ એ છે કે બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા વચ્ચે લુઇસે બાળકો માટે આવી જાદુઈ દુનિયા કેમ રચી હશે? શું આ માત્ર વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન હતો કે પછી એમાં કંઈક વધુ ગહન છુપાયેલું છે?
આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને મને લાગે છે કે એ જ આ નવલકથાના હૃદય સુધી પહોંચવાની ચાવી છે. લુઇસ પોતે વિદ્વાન હતા, ઓક્સફર્ડમાં ભણાવતા હતા
અને પ્રથમ વિશ્વયુદ્ધમાં લડ્યા પણ હતા.
બરાબર, એટલે એ જાણતા હતા કે દુનિયા કેટલી ક્રૂર હોઈ શકે. પણ એમનું માનવું હતું કે કલ્પના અને વાર્તાઓ આપણને એવા સત્યો સમજાવી શકે છે જે કદાચ તર્કથી ન સમજાય.
એટલે નાર્નિયા એ પલાયનવાદ નથી?
ના, જરાય નહીં. એ તો એક અલગ દૃષ્ટિકોણથી વાસ્તવિકતાને જોવાનો પ્રયાસ છે.
અને આ પ્રયાસની શરૂઆત થાય છે ચાર સામાન્ય બાળકોથી, પીટર, સુસાન, એડમંડ અને લુસી.
હા, પેવન્સી ભાઈ બહેનો, યુદ્ધને કારણે લંડનથી દૂર એક વૃદ્ધ પ્રોફેસરના મોટા રહસ્યમય ઘરમાં એમને મોકલવામાં આવે છે.
એકદમ સાચું. અને પછી એક વરસાદી બપોરે સંતા કુકડી રમતા રમતા
સૌથી નાની લ્યુસી એક એવા ઓરડામાં પહોંચી જાય છે જ્યાં બીજું કંઈ નહીં, બસ એક મોટો જૂનો કબાટ પડ્યો હતો.
અને કુતૂહલવશ તે અંદર જુએ છે.
હા, ફર કોટ્સની હારમાળા પાછળ સરકતી જાય છે અને અચાનક
તેના પગ નીચે બરફની ખર્ચલીઓનો અવાજ આવે છે.
બિલકુલ, અને ગાલ પર ઠંડી હવા અથડાય છે. એ એક બરફીલા જંગલમાં હોય છે અને ત્યાં એક લેમ્પ પોસ્ટ એકલો પ્રકાશ પાથરી રહ્યો છે.
આ નાર્નિયા હતું, પણ આ કોઈ સુખદ જાદુઈ દુનિયા નહોતી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ એક શ્રાપિત ભૂમિ હતી, શ્વેત ડાકણ જેડીસના શાસન હેઠળ.
અને ત્યાંનું વર્ણન પણ કેવું છે? હંમેશા શિયાળો, પણ ક્યારે નાતાલ નહીં.
કેટલું સચોટ વાક્ય છે! શિયાળાની ઠંડી છે, મૃત્યુ જેવી શાંતિ છે, પણ નાતાલ જેવી આશા કે આનંદનો સંપૂર્ણ અભાવ.
અને ડાકણનું શાસન ભય પર ટકેલું છે. જે વિરોધ કરે એ પથ્થર બની જાય.
સાચી વાત છે.
અને અહીં જ વાર્તાનો પહેલો સંઘર્ષ શરૂ થાય છે. લ્યુસી જ્યારે પાછી ફરે છે અને બધાને આ દુનિયા વિશે કહે છે ત્યારે કોઈ માનતું નથી.
કોઈ નહીં, ખાસ કરીને એડમંડ. એ તો એની ખૂબ મજાક ઉડાવે છે. આ તર્ક વિરુદ્ધ શ્રદ્ધાનો સંઘર્ષ છે.
બરાબર, મોટા બાળકો માટે આ એક મજાક છે, પણ લ્યુસી માટે એ સત્ય છે.
હા, લુઇસ જાણે કહે છે કે અમુક દરવાજા તર્કથી નહીં પણ વિશ્વાસથી ખુલે છે. પણ પછી એડમંડ પોતે લ્યુસીનો પીછો કરતા નાર્નિયા પહોંચી જાય છે
અને ત્યાં તેની મુલાકાત શ્વેત ડાકણ સાથે થાય છે. મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થયું છે કે એડમંડને ફસાવવા માટે ડાકણ ટર્કીશ ડિલાઇટ જેવી મીઠાઈ કેમ પસંદ કરે છે? સોનું કે સત્તા નહીં, પણ માત્ર એક મીઠાઈ.
અને એ જ તો લુઇસની કળા છે. તેઓ બતાવી રહ્યા છે કે લાલચ હંમેશા કોઈ મોટા સ્વરૂપમાં નથી આવતી.
એ તો બસ એક નાની તલપ જેવી હોય છે.
બરાબર, અને એ જાદુઈ ટર્કીશ ડિલાઇટની ખાસિયત એ છે કે તમે જેટલું ખાઓ એટલી જ ખાવાની ઈચ્છા વધે. તે સ્વાર્થ અને લાલચનું જીવંત પ્રતીક છે.
અને ડાકણ એડમંડની ઈર્ષ્યાને બરાબર પારખી લે છે.
હા, અને તેને રાજા બનાવવાનું વચન આપીને પોતાની જાળમાં ફસાવી લે છે.
આ વિશ્વાસઘાત આખી વાર્તાનું નૈતિક સંકટ બની જાય છે.
ચોક્કસ, કારણ કે જ્યારે બાળકો આખરે એક સાથે નાર્નિયા પહોંચે છે ત્યારે એડમંડ બધાને દગો આપીને ડાકણ પાસે જતો રહે છે.
પણ આ ઠંડી નિરાશાજનક દુનિયામાં આશાનું એક કિરણ પણ છે, એક પ્રાચીન ભવિષ્યવાણી.
હા, એક એવી ભવિષ્યવાણી કે જ્યારે આદમના બે પુત્રો અને ઈવની બે પુત્રીઓ કેર પેરાવેલના ચાર સિંહાસનો પર બેસશે ત્યારે ડાકણનું શાસન પૂરું થશે.
અને ત્યારે જ નાર્નિયાના સાચા રાજા મહાન સિંહ અસલાનનું પુનરાગમન થશે.
બરાબર, અને આ ભવિષ્યવાણી સાંભળીને જ બાકીના ત્રણ બાળકો મિસ્ટર અને મિસિસ બીવરની મદદથી અસલાનને મળવા એક જોખમી સફર પર નીકળી પડે છે.
અને આ સફર દરમિયાન જ ચમત્કાર થવા લાગે છે. બરફ પીગળવા લાગે છે.
હા, નદીઓ વહેવા લાગે છે, પક્ષીઓ ગાવા લાગે છે. વસંતનું આગમન આ માત્ર ઋતુ પરિવર્તન નથી,
એ એક પ્રતીક છે.
ચોક્કસ, એ સંકેત છે કે ડાકણની શક્તિ નબળી પડી રહી છે, કારણ કે અસલાન પાછો ફર્યો છે.
અને રસ્તામાં તેમને ફાધર ક્રિસમસ પણ મળે છે.
હા, જેમને ડાકણના જાદુએ વર્ષોથી રોકી રાખ્યા હતા, અને તે બાળકોને ભેટો આપે છે જે યુદ્ધમાં કામ લાગશે. પીટર માટે તલવાર, સુસાન માટે ધનુષ,
અને લ્યુસી માટે પેલો જીવનદાયી રસ.
બરાબર.
અને પછી આખરે તેમની મુલાકાત અસલાન સાથે થાય છે, મહાન સિંહ. એના વિશે એક અદ્ભુત વાક્ય છે, તે સુરક્ષિત નથી પણ તે સારો છે. આનો ખરો અર્થ શું?
એનો અર્થ એ કે સાચી સારપ આપણા નિયંત્રણમાં નથી હોતી. એ પાળેલો સિંહ નથી, તે જંગલી છે, શક્તિશાળી છે,
અને તેનું અનુમાન લગાવી શકાતું નથી.
બરાબર.
એ ઈશ્વરીય શક્તિ જેવું છે જે એક સાથે ભય અને પ્રેમ બંને જગાવે છે, અને આ જ અસલાન એડમંડને બચાવે છે અને માફ કરી દે છે.
પણ ડાકણ ત્યાં પહોંચી જાય છે અને તે પ્રાચીન જાદુનો દાવો કરે છે. હા, નિયમ મુજબ દરેક વિશ્વાસઘાતીનું લોહી તેનો હક છે. નાર્મિયાના કાયદા મુજબ એડમંડનું જીવન હવે ડાકણનું છે.
અહીં વાર્તા એકદમ તંગ બની જાય છે.
અને એડમંડને બચાવવા અસલાન ડાકણ સાથે એક ગુપ્ત સોદો કરે છે. તે રાત્રે લ્યુસી અને સુસાન છુપાઈને જુએ છે.
એ દ્રશ્ય ખૂબ જ હૃદયદ્રાવક છે.
ખરેખર શોકગ્રસ્ત અસલાન એકલો સ્ટોન ટેબલ તરફ જાય છે. ત્યાં ડાકણ અને તેના અનુયાયીઓ તેને બાંધે છે, તેની કેશવાળી કાપી નાખે છે, તેની મજાક ઉડાવે છે,
અને અંતે શ્વેત ડાકણ પોતે તેની હત્યા કરી નાખે છે.
એક ક્ષણે એવું લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું, સારાઈ હારી ગઈ.
પણ લુઈસ અહીં વાર્તાને એક નવા જ સ્તરે લઈ જાય છે.
હા, કારણ કે ડાકણ પ્રાચીન જાદુને જાણતી હતી, પણ તે સમયની શરૂઆત પહેલાના વધુ ગહન જાદુથી અજાણ હતી.
અને જાદુ શું કહે છે?
એ કહે છે કે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ વિશ્વાસઘાતીના બદલે સ્વેચ્છાએ પોતાનો જીવ આપે છે, ત્યારે મૃત્યુ પોતે જ પાછું વળે છે.
આ તો કાયદા કરતા કરુણાની જીત છે, બલિદાનની જીત છે.
બિલકુલ. અને સવારે સૂર્યોદય થતાં જ એક મોટા ધડાકા સાથે સ્ટોન ટેબલ તૂટી જાય છે, અને અસલાન પહેલા કરતાં પણ વધુ ભવ્ય રીતે પુનર્જીવિત થાય છે.
આ ક્ષણ દુઃખ પર આનંદના વિજયની છે. સૌથી ઘોર અંધકાર પછી પણ પ્રકાશનું આગમન શક્ય છે.
ત્યાર પછી તો ઘટનાઓ ખૂબ ઝડપથી બને છે. અસલાન ડાકણના કિલ્લામાં જઈને પથ્થર બનેલા તમામ જીવોને ફરીથી જીવંત કરે છે,
અને એક નવી સેના સાથે તે યુદ્ધના મેદાનમાં બરાબર એ જ સમયે પહોંચે છે જ્યારે પીટરની સેના હારવાની અણી પર હોય છે.
હા, અને અસલાન પોતે ડાકણનો વધ કરે છે, યુદ્ધનો અંત આવે છે,
અને આમ ભવિષ્યવાણી પૂર્ણ થાય છે. ચારે બાળકો રાજા અને રાણી બને છે.
પીટર, સુસાન, એડમંડ અને લ્યુસી, તેઓ વર્ષો સુધી નાર્નિયા પર શાસન કરે છે, અને તે સમયે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે.
પણ મને અંત વિશે હંમેશા એક પ્રશ્ન થાય છે. તેઓ આખી જિંદગી ત્યાં જીવે છે, પુખ્ત બને છે, અને પછી અચાનક પાછા કબાટમાંથી નીકળીને બાળકો બની જાય છે. શું આ દુઃખદ નથી, આટલો બધો અનુભવ ગુમાવી દેવો?
સપાટી પરથી જોતા એવું લાગે, પણ મને લાગે છે કે તેઓ અનુભવ નથી ગુમાવતા. એ અનુભવમાંથી મળેલી સમજદારી નથી ગુમાવતા.
એટલે પ્રોફેસર જે કહે છે કે એકવાર નાર્નિયાના રાજા કે રાણી, હંમેશા નાર્નિયાના રાજા કે રાણી.
બરાબર. એનો અર્થ એ જ છે, નાર્નિયાએ તેમના ચારિત્રને હંમેશા માટે ઘડી નાખ્યું છે. પીટરે જે નેતૃત્વ શીખ્યું, અને સૌથી મહત્વનું, એડમંડે વિશ્વાસઘાતમાંથી મુક્તિ મેળવીને જે ન્યાય અને દયા શીખી,
એ હવે તેમના વ્યક્તિત્વનો અતૂટ હિસ્સો છે.
હા, એટલે નાર્નિયા માત્ર એક જગ્યા નથી, એક અવસ્થા છે,
એક અનુભવ જે તેમને કાયમ માટે બદલી નાખે છે.
બિલકુલ. તે એક એવી સફર છે જે બહારની દુનિયામાં જેટલી થાય છે એટલી જ અંદરની દુનિયામાં પણ થાય છે. એડમંડની યાત્રા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તે બતાવે છે કે ગમે તેટલી મોટી ભૂલ હોય, સાચો પસ્તાવો અને નિસ્વાર્થ પ્રેમ પરિવર્તન લાવી શકે છે.
કોઈ પણ વ્યક્તિ મુક્તિથી પર નથી.
તો અંતે આ વાર્તા આપણને એ શીખવે છે કે સૌથી મોટા યુદ્ધો તલવારોથી નહીં, પણ આપણી અંદર જ આપણી લાલચ અને ભય સામે લડાય છે.
અને ક્યારેક એક જૂના કબાટમાં પગ મૂકવાની હિંમત જ આપણને એ વ્યક્તિ બનાવી શકે છે જે બનવા માટે આપણો જન્મ થયો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.